આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 5મે મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. મોટાભાગના એક્ઝિટ પોલને સાચા પાડતું પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સ્વીકારવાનો મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ધરાર ઇનકાર કરી દીધો છે. પરિણામ ઘોષિત થયાના બીજે દિવસે એમણે પત્રકારોને કહ્યું હતું કે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું નહીં આપે અને ચૂંટણી પરિણામને અદાલતમાં પડકારશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 293 બેઠકોના પરિણામ સોમવારે ઘોષિત થયા હતા. એ મુજબ ભાજપે 207 બેઠકો જીતી લીધી છે, જ્યારે મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને ફાળે 80 બેઠકો આવી છે. કોંગ્રેસ તથા ઇતર પક્ષોના ફાળે 6 બેઠકો બોલે છે. સોમવારે મતગણતરી શરૂ થઈ એના પહેલા રાઉન્ડથી જ ઘણી ખરી બેઠકો પર ભાજપના ઉમેદવારોએ સરસાઈ મેળવવા માંડી હતી. બપોર સુધીમાં પરિણામ ભાજપની તરફેણમાં જશે એ નિશ્ચિત પણ થઈ ગયું હતું. જોકે ભાજપ 200 બેઠકોનો આંક પાર કરશે, એટલે કે 2/3 બેઠકો પર જીત મેળવશે એવી શક્યતા લાગતી નહોતી. અલબત્ત સાંજે બધા પરિણામ જાહેર થયા ત્યાં સુધીમાં ભાજપના વિજેતા ઉમેદવારોની સંખ્યા 207 પર પહોંચી ગઈ હતી. ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી એમના કોલકાતાના ભવાનીપુર મતવિસ્તારમાં 15,000 મતના તફાવતથી હારી ગયા હતા. એક સમયના મમતાના જ પક્ષના શુભેન્દુ અધિકારીએ મમતાને પરાજય આપ્યો હતો. યોગાનુયોગ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં પણ શુભેન્દુ અધિકારીએ જ મમતાને નંદીગ્રામ મતદારસંઘમાં હરાવ્યા હતા. શુભેન્દુ અધિકારી અત્યારે ભાજપના મુખ્યપ્રધાન પદના પ્રમુખ દાવેદાર છે. એમણે કોલકાતાના ભવાનીપુર ઉપરાંત નંદીગ્રામની બેઠક પરથી પણ વિજય મેળવ્યો છે. ગયા મહિના દરમિયાન બંગાળ ઉપરાંત તમિલનાડુ, કેરલમ એટલે કે કેરળ અને આસામમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અલબત્ત એમાં સૌથી વધુ રસાકસી પશ્ચિમ બંગાળમાં હતી. 2 તબક્કામાં યોજાયેલા મતદાન દરમિયાન 1 બેઠક પર નવેસરથી ચૂંટણી યોજવાનું ઇલેક્શન કમિશને જાહેર કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન અગાઉની જેમ મોટા પાયે હિંસા કે તોફાન તો થયા નહોતા, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સામસામા આક્ષેપોની લડાઈ જરૂર થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપે એના લગભગ તમામ મોટા નેતાઓને બંગાળમાં પ્રચાર માટે ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચાર તથા મતદાન દરમિયાન હિંસા ન થાય એ માટે કેન્દ્રીય અનામત પોલીસ દળને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા હતા. જોકે પરિણામ જાહેર થયા પછી મમતાએ કેન્દ્રીય પોલીસ દળ પર જોરજુલમીનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે મતદારો એમને જાકારો નથી આપ્યો, પરંતુ કેન્દ્રીય પોલીસ દળ અને ચૂંટણી પંચની મદદથી ભાજપે એમનો વિજય ઝૂંટવી લીધો છે. મમતાએ એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય પોલીસ દળના જવાનોએ એમના પક્ષના અનેક કાર્યકરોની મારપીટ કરી હતી. મુખ્યપ્રધાન પદ છોડવાનું નકારી મમતાએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો સાથે ચર્ચા કરી હવે પછીનો નિર્ણય લેશે. ચૂંટણી પરિણામો વિરુદ્ધ એમનો પક્ષ આખા બંગાળમાં દેખાવો કરશે એવો નિર્દેશ પણ મમતાએ આપ્યો હતો. મમતાની આ ઘોષણા સામે ભાજપના પ્રવક્તા સંબિત પત્રાએ કહ્યું હતું કે મમતા લોકશાહી અને બંધારણનું અપમાન કરી રહ્યા છે અને સાથોસાથ પોતાની જાતને મજાકનું સાધન પણ બનાવી રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો તમિલનાડુના વર્તમાન મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન પણ ચૂંટણીમાં હારી ગયા બાદ મંગળવારે એમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. સ્ટાલિન પોતે તો ચૂંટણી હારી જ ગયા છે, એમના પક્ષ ડીએમકેનો પણ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં 234માંથી અડધા ઉપરાંતની બેઠકો જીતનારા ડીએમકેને આ વખતે 73 સીટ જ મળી છે. એ સમય પહેલી વખત ચૂંટણી લડી રહેલા તમિળ અભિનેતા વિજય થલપતિના ટીવીકે એટલે કે તમિળ વેટ્રી કળગમ પક્ષે 107 બેઠકો જીતી સૌથી મોટા પક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે. વિધાનસભામાં સાદી બહુમતી માટે વિજયના પક્ષને 11 વિધાનસભ્યોના ટેકાની જરૂર છે. એ માટે વિજયે કોંગ્રેસ સહિતના નાના પક્ષો સાથે વાતચીત શરૂ પણ કરી દીધી છે. સરકાર સ્થાપવા માટે તમિલનાડુના રાજ્યપાલ એમને ગુરુવારે મળવા બોલાવે એવી શક્યતા છે. એ સમયે વિજય સરકાર રચવા દાવો કરશે અને પોતાના સમર્થક વિધાનસભ્યોની યાદી રાજ્યપાલને સોંપશે. તમિલનાડુમાં મૂળ લડત તો ડીએમકે અને અન્ના ડીએમકે એમ બે પક્ષ વચ્ચે હોવાનું લાગતું હતું. જોકે યુવાનો અને મહિલા વર્ગમાં સારું પ્રભુત્વ ધરાવતા વિજયને એ બે પક્ષની લડાઈનો ફાયદો મળ્યો છે. વિજય તમિલ ફિલ્મોનો જાણીતો અભિનેતા છે અને એણે અત્યાર સુધી 70 ફિલ્મોમાં કામ કર્યું છે. એની એક ફિલ્મના અતિ પ્રચલિત પાત્રના નામ પરથી તમિલનાડુમાં એ વિજય થલપતિ તરીકે ઓળખાય છે. તમિલનાડુની જેમ કેરળમાં પણ સત્તા પરિવર્તન થયું છે. છેલ્લા 10 વર્ષથી કેરળમાં માર્ક્સવાદી પક્ષનું શાસન હતું, પરંતુ આ વખતે કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ 140માંથી 102 બેઠકો જીતી લીધી છે. કેરળમ એટલે કે કેરળમાં પહેલીવાર ભાજપ 3 બેઠક જીત્યો છે. કેરળથી આસામ જઈએ તો ઈશાન ભારતના સૌથી મોટા રાજ્યમાં ભાજપે સતત ત્રીજી મુદત માટે સત્તા જાળવી રાખી છે. કુલ 126માંથી ભાજપ અને એના સહકારી પક્ષોએ 102 બેઠકો પર ઝળહળતી ફતે મેળવી છે. ભાજપે એકલ પંડે પણ સાદી બહુમતી મેળવી લીધી છે. કોંગ્રેસને અહીં 21 બેઠક મળી છે. કોઈ અણધાર્યો ફેરફાર નહીં થાય તો ભાજપના વરિષ્ઠ આગેવાન હિમંત બિસ્વા શર્મા વધુ એકવાર આસામના મુખ્યમંત્રી બનશે. અને રાજકારણ પછી હવે બીજા સમાચાર તરફ વળીએ. ગયા જૂનમાં અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થવામાં છે ત્યારે એની તપાસમાં એક મહત્વનો વળાંક આવી શકે છે. ભારતીય પાઇલોટોના મહાસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ અમુક પુરાવા રજૂ કરી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ક્ષતિયુક્ત બેટરીને કારણે વિમાનના એન્જિનનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને એને પરિણામે આ વિમાન ધારી ઊંચાઈ ન મેળવતા કેટલાક મકાનો સાથે અથડાઈને તૂટી પડ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ લીધાની એકાદ મિનિટ જેટલા જ સમયમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમ લાઇનર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ તૂટી પડ્યું હતું. પરિણામે એના એક સિવાયના તમામ 241 મુસાફર મૃત્યુ પામ્યા હતા. એર ઇન્ડિયાનું આ પ્લેન અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવાનું હતું. હમણાં ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ દ્વારા એક પત્ર ઉપરાંત નાગરી ઉડ્ડયન મંત્રાલયને ઇલેક્ટ્રિકલ ફેલ્યોર મિકેનિઝમની કેટલીક વિગતો સોંપવામાં આવી છે. ફેડરેશનના પદાધિકારીઓએ સરકારને ભલામણ કરી છે કે એમના પત્રને દસ્તાવેજી પુરાવો ગણી વધુ ચકાસણી માટે એ આઈઆઈટી મુંબઈ, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અથવા તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સોંપવો જોઈએ. ભારતીય વિમાનીઓના સંગઠનનો આ પત્ર એર ઇન્ડિયાના પ્લેનને નડેલી દુર્ઘટના માટે બેટરીની ક્ષતિ સમક્ષ આંગળી ચીંધે છે, જ્યારે ખાસ તો કેટલાક વિદેશી સમાચાર માધ્યમોમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક પાયલટની આત્મઘાતી વૃત્તિને કારણે આ અકસ્માત થયો હતો. એટલે કે એક પાયલટે જાણી જોઈને વિમાનના બંને એન્જિનને ઇંધણનો પુરવઠો ચાલુ રાખતા લીવરની સ્વિચ બંધ કરી દીધી હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સના પદાધિકારીઓએ આવી થિયરી પર તર્કવિતર્ક ન કરવા માટે લોકોને અનુરોધ કર્યો છે.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.